समय सार भगवान कुनकुंडाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કળશ 204 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। કળશ 204માં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી એમ માને છે કે આત્મા અકર્તા જ છે અને કર્મ જ કરતા છે। આ વાસુભ ભાવ, નિત્યાત્વના ભાવ એ કર્મને કારણે જ છે, કર્મ જ એનો કરતા છે અને આત્મા સર્વથા અકર્તા જ છે એવા એકાંતવાદીઓ એ આત્માના ઘાતક છે, પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે અને એમ એ જીનવાણીની વિરાધના પણ કરે છે। આત્માને એકાંતે અકર્તા કહીને અને શુભાશુભ ભાવ, મિથ્યાત્વના ભાવનો કરતા કર્મ જ છે એમ શ્રદ્ધિને એ જીનેશ્વર ભગવાનની વાણીની વિરાધના કરે છે અને પોતાના આત્માના સ્વભાવ ભાવનો એ ઘાત કરી રહ્યા છે। આત્માને અકર્તા જ કહેનારા એકાંતવાદીઓની બુદ્ધિ મિથ્યાત્વથી વિડાઈ ગઈ છે અને તેમના મિથ્યાત્વને દૂર કરવા માટે કુંદકુંદાચાર્ય ભગવાન હવે 13 ગાથા દ્વારા વસ્તુનું જેવું સ્વરૂપ છે તે ત્યાગવાદ અનુસાર સમજાવે છે। હવે અહીંયા કહે છે કે આત્મા સર્વથા અકર્તા નથી, આત્મા સર્વથા અકર્તા નથી, કથનચિત કોઈ અપેક્ષાએ કરતા પણ છે એવા અર્થની ગાથાઓ કુંકુંદાચાર્ય ભગવાન કહે છે। તો ગાથા 332-344 કુલ 13 ગાથા છે। એમાં પહેલી 10 ગાથામાં જે વાત કરી છે એ વાત એવી શ્રદ્ધા સાંખ્યમતની હોય છે એમ સમજાવ્યું છે અને તે પછી બાકીની જે ગાથા છે, પહેલી 9 ગાથા પછીથી બાકીની 4 ગાથા, એમાં પછી વિશેષ સમજ આપી છે। તો આપણે ગાથા 332-344 લઈએ। કર્મ ભિસ્તુ અજ્ઞાની ક્રિયતે જ્ઞાની તથૈ કર્મભિહી કર્મભિહી પ્રાપ્યતે જાગર્યતે તથૈવ કર્મભિહી કર્મભિહી સુખી ક્રિયતે દુઃખી ક્રિયતે તથૈવ કર્મભિહી કર્મભિશ્ય મિથ્યાત્વમ નિયતે નિયતે અસંયમમ ચૈવ કર્મભિ ભ્રામ્યતે ઉર્ધ્વમ અધસ્યપિ તિર્યંગલોકમ ચ કર્મભિશ્ચૈવ ક્રિયતે શુભાશુભમ યાવત કિંચિત યસ્માત્ કર્મ કરોતિ કર્મ દદાતિ હરતિ યત્કિંચિત યસ્માત્ તુ સર્વજીવા અકારકા ભવિન્નચાપન્ના પુરુષ સ્ત્રી વિલાસી સ્ત્રી કર્મ ચ પુરુષમ વિલાસ ઉપલસ્તિ કેશાચાર્ય પરંપરાગત તેજસી તુ શ્રુતિ તસ્માન કો અપી જીવો અબ્રહ્મચારી સ્વસ્માકમ उपदेश है। तस्मात् कर्म चैव हि कर्म अभिलषतीति वणितम्। किस्मादन्ति परम्परेण अन्यते च सा प्रकृतिः एतेन अर्थेन किल वर्ण्यते परघातं नामेति तस्मान् कोऽपि जीव उपघातको अस्तस्माकम् उपदेशे। तस्मात् कर्म चैव हि कर्म अन्तीति वणितम्। एवं सांख्य उपदेशम् केतु परुपयन्ति दशम श्रमणाः तेषा प्रकृतिः करोत्यात्मनं चातारकाः सर्वे। अथवा मन्यसे मम आत्मात्मानं आत्मात्मनः करोति केश मिथ्या स्वभाव तवैत जानतः आत्मा नित्यो असंख्येप प्रदेशो दर्शितस्तु समये न अपि शक्यते ततो हिनो अधिकस्य कर्तुयत्। जीवस्य जीवरूपं विस्तरतो जानि हि लोकमात्रं खलु ततः स किं हिनो अधिको वा कथं करोति द्रव्यम्। अथ नायकस्तु भावो ज्ञानस्वभावेन तिष्ठतीति मतम्। तस्मान्यान् अप्यात्मात्मनम् सु स्वयमात्मनः करोति। गुजरातीमां गाथाओ छे। कर्मो करे अज्ञानी तेमज ज्ञानी पण कर्मो करे कर्मो सुवाड़े तेम वड़ी कर्मो जगाड़े जीवने। कर्मो करे सुखी तेम वड़ी कर्मो दुखी जीवने करे कर्मो करे मिथ्यात्वी तेम असंयमी कर्मो करे। कर्मो भमावे ऊर्ध्वलोके अद ने तिर्यंक विषे जे काई पण शुभ के अशुभ ते सर्वने कर्मज करे। कर्मज करे छे कर्म ई आपे हरे सगळू करे तेथी ठरे छे एम के आत्मा अकारक सर्व छे। वळी पुरुष कर्म स्त्रीने अने स्त्री कर्म इच्छे पुरुषने केरी श्रुति आचार्य केरी परंपरा उत्रेद छे। ए रीत कर्मज कर्मने इच्छे छे कयूं छे सूतमा। तेथी न को पण जीव अब्रह्मचारी अम उपदेश मा। वळी जे हणे परने हणाए परथी तेह प्रकृति छे। ए अर्थमा परघात नामनो नाम कर्म कथाय छे। ए रीत कर्मज कर्मने हणतु कयूं छे सूतमा। तेथी न को पण जीव छे हणनार अम उपदेश मा। एम सांख्यनो उपदेश आवो जे श्रमण प्ररूपण करे तेना मते प्रकृति करे छे। जीव अकारक सर्व छे। अथवा तू माने आत्मा मारो करे निज आत्मने तो एवं तुज मंतव्य पण मिथ्या स्वभाव ज तुज खरे। जीव नित्य तेम वळी असंख्य प्रदेशी दर्शित समय मा तेनाथी तेने हीन तेम अधिक करवो शक्य ना। विस्तारथीय जीवरूप जीवनो लोक मात्र ज छे खरे शू तेथी ते हीन अधिक बनतो केम करतो द्रव्यने। माने तू नायक भाव तो ज्ञान स्वभावे स्थित रहे तो एम पण आत्मा स्वयं निज आत्माने नहीं करे। या पहली नवगाथा सुधी जे बात करी छे ये बात मा सांख्य नो आवो उपदेश छे एम करी अने समझावी छे। एटले के जैननी जे जैना भाषीनी जैननी तो न कहेवाय पण जैनना भाषीनी जे मान्यता छे ए सांख्य मत जेवी छे एम वात समझावी छे। तो आपणे गाथार्थ लईए। गाथाना अर्थमां अहींया कहे छे के कर्मो जीवने अज्ञानी करे छे तेमज कर्मो जीवने ज्ञानी करे छे। जीव ને અજ્ઞાની કરે અથવા જીવને જ્ઞાની કરે એ કર્મો જ કરે છે. કર્મભિહિતુ અજ્ઞાની ક્રિયતે તથા એવ કર્મભિહિ જ્ઞાની. કર્મો જીવને જ્ઞાની અથવા અજ્ઞાની કરે છે. કર્મો જીવને અજ્ઞાની કરે અથવા જ્ઞાની કરે, એટલે કે જ્ઞાનાવરણીય કર્મને કારણે જીવ અજ્ઞાની થાય તો એ જ્ઞાનાવરણીય કર્મે કર્યું. જ્ઞાનાવરણીય કર્મને કારણે જીવ અજ્ઞાની થયો અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થાય ત્યારે જીવ જ્ઞાની થાય, ક્ષય થાય તો પૂર્ણ જ્ઞાની થાય. એટલે એ કર્મ જ જીવને અજ્ઞાની અથવા જ્ઞાની કરે છે. એ જ રીતે આગળ બધી જ વાત પછી સમજી લેવી, એ રીતે જે જે કર્મ છે અને એ પછી વાત આગળ ટીકામાં આવશે, એટલે અહીંયા આપણે વધારે વિસ્તાર અહીંયા નહીં કરીએ. શું કહ્યું કે કર્મો જીવને અજ્ઞાની કરે છે તેમજ કર્મો જીવને જ્ઞાની કરે છે. કર્મો સુવાળે છે, કર્મભિહી પ્રાપ્યતે તથા એવ કર્મભિહી જાગરતે, એટલે તેમજ કર્મો જગાડે છે. કર્મો સુવાળે છે અને કર્મો જગાડે છે. કર્મભિહી સુખી ક્રિયતે તથા એવ કર્મભિહી દુઃખી ક્રિયતે, કર્મો સુખી કરે છે તેમજ કર્મો દુઃખી કરે છે. જીવને કર્મો જ સુખી કરે ને કર્મો જ દુઃખી કરે. કર્મભિહી ચ મિથ્યાત્વમ નિયતે ચ એવ અસંયમ નિયતે, એટલે કે કર્મો મિથ્યાત્વ પમાડે છે તેમજ કર્મો અસંયમ પમાડે છે. જીવને મિથ્યાત્વ થાય એ પણ કર્મને કારણે, અસંયમ થાય એ પણ કર્મને કારણે. કર્મભિહી ઉર્ધ્વમ અધઃ ચ અપિ તેજંક લોકમ ચ ભ્રામ્યતે, એટલે કે કર્મો જ જીવને ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યંક લોકમાં ભમાવે છે, ત્યાં ફેરવે છે. કર્મો જીવને ઉર્ધ્વલોકમાં લઈ જાય, અધોલોકમાં લઈ જાય, તિર્યંક લોકમાં લઈ જાય. કર્મ જ કરે છે બધું. યત કિંચિત યાવત શુભાશુભ કર્મભિહી ચ એવ ક્રિયતે, જે કંઈ પણ જેટલું શુભ કે અશુભ જે કાંઈ છે તે બધું કર્મો જ કરે છે. યસ્માત કર્મ કરોતી કર્મ દદાતી હરતી ઇતિ યત કિંચિત, જેથી કર્મ કરે છે, કર્મ આપે છે અને કર્મ હરી લે છે. કર્મ કરે છે, કર્મ આપે છે અને કર્મ લઈ લે છે, પાછું લઈ લે છે, હરી લે છે. એમ જે કાંઈ પણ કરે છે તે કર્મ જ કરે છે. તસ્માત તુ સર્વજીવા અકારકા આપન્નાઃ ભવંતિ, તેથી સર્વજીવો અકારક એટલે અકર્તા ઠરે છે. કર્મ બધું કરે છે એટલે જીવ કાંઈ કરતો નથી. સરળ ભાષામાં સમજીએ તો અહીંયા આ વિધાન કર્યા. શું વિધાન કર્યા? કે કર્મ જ જીવને જ્ઞાની કરે, અજ્ઞાની કરે, જગાડે, સુવાડે, સંયમ કે અસંયમમાં રાખે, ઉજ્જવલોક કે અધોલોકમાં, તિર્યંકલોકમાં એ બધી બધી ગતિ કરાવે. કર્મ જ બધું આપે, કર્મ જ બધું હરી લે, એટલે બધું કર્મ જ કરે છે. એટલે એ રીતે જીવ છે એ તો અકર્તા ઠરે છે. વળી પણ કહે છે આગળ કે વળી પુરુષ સ્ત્રયભિલાષી ચ સ્ત્રી કર્મ પુરુષમ અભિલષતિ, વળી પુરુષવેદ કર્મ સ્ત્રીનું અભિલાષી છે. પુરુષવેદ કર્મ સ્ત્રીનું અભિલાષી છે અને સ્ત્રીવેદ કર્મ પુરુષની અભિલાષા કરે છે. નવકુશાયમાં આવે છે ને પુરુષવેદ ને સ્ત્રીવેદ ને નપુસંક વેદ ને, એટલે અહીંયા એમ કેવું છે કે એ કર્મ જ કરે છે. પુરુષવેદ કર્મ સ્ત્રીનું અભિલાષી છે અને સ્ત્રીવેદ કર્મ પુરુષની અભિલાષા કરે છે. એસા આચાર્ય પરંપરાગત ઇદશીતુ શ્રુતિ, એવી આ આચાર્યની પરંપરાથી ઉતરી આવેલી શ્રુતિ છે. આ વાત આચાર્યો કહેલી છે એમ અહીંયા કહેશે. માટે અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ અબ્રહ્મચારી નથી. શું કહ્યું અહીંયા? કે વળી પુરુષ કર્મ સ્ત્રીનું અભિલાષી છે અને સ્ત્રી વેદ કર્મ પુરુષની અભિલાષા કરે છે એવી આ આચાર્યની પરંપરાથી ઉતરી આવેલી શ્રુતિ છે. એવી આ આચાર્યની પરંપરાથી ઉતરી આવેલી શ્રુતિ છે એટલે એવું આચાર્ય દ્વારા કહેવાયેલું જ્ઞાન છે, એવું કથન છે. તસ્માત અસ્માકમ ઉપદેશ હેતુ કહ અપી જીવ અબ્રહ્મચારી ના, માટે અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ અબ્રહ્મચારી નથી. કેમ અબ્રહ્મચારી નથી? કેમ કે એ પુરુષ વેદ કે સ્ત્રી વેદ એવો ભાવ જે છે એ કર્મનું કાર્ય છે, એટલે અમારા મતમાં જીવ છે એ ખરેખર અબ્રહ્મચારી નથી. કેમ કે આ વાત તો આચાર્યની પરંપરાથી ઉતરી આવેલી શ્રુત છે, એવી શ્રુતિ છે. આચાર્યની પરંપરાથી ઉતરી આવેલી વાત છે કે પુરુષ વેદ કર્મ અને સ્ત્રી વેદ કર્મ જે છે એ કર્મ છે, એટલે ખરેખર જીવ છે એ કઈ અબ્રહ્મચારી નથી, એવું અમારા ઉપદેશમાં છે. યસ્માત કર્મચ હિ કર્મ અભિલસતિ ઇતિ ભણિતમ, કારણ કે કર્મ જ કર્મની અભિલાષા કરે છે. કર્મ જ કર્મની અભિલાષા કરે છે. જ્યાં પેલા સ્ત્રી વેદ અને પુરુષ વેદની વાતમાં કહ્યું ને, જે પુરુષ વેદ કર્મ છે તે સ્ત્રી વેદની અભિલાષા કરે છે અને સ્ત્રી વેદ કર્મની તે પુરુષ વેદની અભિલાષા કરે છે, અને એ આચાર્યની પરંપરામાં એવું સ્વરૂપ આવ્યું છે. એટલે અમારા અભિપ્રાયમાં તો એમ છે કે કોઈ જીવ અબ્રહ્મચારી છે જ નહીં, કારણ કે એ તો એ કર્મ જ બીજા કર્મની અભિલાષા કરે છે. કર્મ જ કર્મની અભિલાષા કરે છે એટલે અમારા અભિપ્રાયમાં તો કોઈ જીવ અબ્રહ્મચારી છે જ નહીં. એ બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય એના સંબંધીની વાત કરી. હજી આગળ પણ કહે છે કે વળી જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પ્રકૃતિ છે. યસ્માત પરમહંતિ જ પરેણ હંડતે સા પ્રકૃતિ, જે પરને હણે છે અને પરથી હણાય છે તે પ્રકૃતિ છે. એ અર્થમાં પરઘાત નામ કર્મ કહેવામાં આવે છે. પરઘાત નામ કર્મ જે છે એ કર્મની વાત કરીએ ત્યારે એ આમ જ વાત સમજાવવામાં આવી છે કે પરને હણે છે અને પરથી હણાય છે તે પ્રકૃતિ છે, અને એ અર્થમાં પરઘાત નામ કર્મ કહેવામાં આવે છે. યસ્માત પરમ હંતિ ચ પરેન હન્યતે સા પ્રકૃતિ, એતેન અર્થે ન કિલ પરઘાત નામ ઇતિ ભણ્યતે. પરઘાત નામ કર્મ જે કહેવામાં આવે છે તે એ અર્થમાં કહેવામાં આવે છે. કયા અર્થમાં કહેવામાં આવે છે? કે જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પ્રકૃતિ છે, જીવ નથી તે પ્રકૃતિ છે. તેથી અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ ઉપઘાતક એટલે હણનાર નથી, કારણ કે કર્મ જ કર્મને હણે છે એમ કહ્યું છે. તસ્માત અસ્માકમ ઉપદેશે કહ અપી જીવ ઉપઘાતક ન અસ્તિ, તેથી અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ હણનાર નથી, ઉપઘાતક નથી. યસ્માત કર્મ ચ એવ હિ કર્મ હંતિ ઇતિ ભણિતમ, કારણ કે કર્મ જ કર્મને હણે છે એમ કહ્યું છે. જો અબ્રહ્મચર્યની વાતમાં પણ એમ જ કહ્યું કે કર્મ જ કર્મની અભિલાષા કરે છે એટલે જીવ તો અબ્રહ્મચારી નથી, અને અહીંયા જે ઘાતની વાત કરી, હણવાની વાત કરી, એમાં પણ એમ જ કહ્યું કે કર્મ જે છે એ કર્મને હણે છે એટલે અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ હણનાર નથી, કેમ કે કર્મ જ કર્મને હણે છે એમ કહ્યું છે. આ જે વાત કરી એ 332મી ગાથાથી શરૂ કરી અને આ વાત કરવામાં આવી, એટલે અહીંયા જે 341મી ગાથામાં જે કહ્યું એ હવે આ કહેશે. એટલે 340મી ગાથામાં એટલા માટે એ રીતે લેવામાં આવ્યું. કે આ સાંખ્ય મતની વાત છે. જો આપણે 340 અને 41 થી ફરીથી જરા ગુજરાતી ગાથાને સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે આ બધી વાત તો પહેલા જે કરી એ તો બરાબર સમજાયું. પછી 40 માં એમ સાંખ્યનો ઉપદેશ આવો જે શ્રમણ પરોપણ કરે તેના મતે પ્રકૃતિ કરે છે, જીવ અકારક સર્વ છે. એટલે બધી વાત હણવાની વાત 349 માં લીધી અને 340 માં છે એટલે સરવાળો કરી અને એમ કહ્યું કે એમ એ સાંખ્યનો ઉપદેશ છે. એમ સાંખ્યનો ઉપદેશ આવો જે શ્રમણ પ્રરૂપણ કરે, જે શ્રમણ એની પ્રરૂપણા કરે છે તેના મતે, તેના મતમાં એ બધું પ્રકૃતિ કરે છે અને જીવ અકારક સર્વ છે. આ વાત 340 માં એમ સરવાળો કરીને વાત કરી. હવે 341 થી આગળ હવે દલીલ કરીને પછી જે વાત છે તે સમજાવે છે. તો આ જે આપણે અર્થ સમજ્યા તે 340 સુધીનો અર્થ આવ્યો, 349 સુધીની વાત આવી. એટલે હવે કહે છે આચાર્ય ભગવાન, કહે છે કે આ પ્રમાણે આવો સાંખ્ય મતનો ઉપદેશ જે શ્રમણો પ્રરૂપે છે, જે મુનિઓ પ્રરૂપે છે તેમના મતમાં પ્રકૃતિ જ કરે છે, કર્મ જ બધું કરે છે અને આત્માઓ તો સર્વે અકારક છે એમ ઠરે છે. એવમ તુ ઇદસમ સાંખ્યોપદેશમ એ શ્રમણા પરુપ્રયંતિ તેષા પ્રકૃતિ કરોતી આત્માન ચ સર્વે અકારકા. શું આચાર્ય ભગવાન કહે છે કે આ રીતે જે બધી વાત કરી આ પ્રમાણે એ આવો સાંખ્યમતનો ઉપદેશ, એ સાંખ્યમતની જે શ્રદ્ધા છે એવા ઉપદેશ જે શ્રમણો જે મુનિઓ પ્રરૂપે છે, એવા ઉપદેશની પ્રરૂપણા જે મુનિઓ કરે છે એ મુનિઓના મતમાં પ્રકૃતિ જ કરે છે, એમના મતમાં તો આ કર્મ જ બધું કરે છે અને આત્માઓ તો બધા અકારક જ છે, આત્મા તો બધા અકારક છે એટલે અકર્તા જ છે એમ ઠરે છે. હવે કે છે, હવે 341 નો અર્થ અહીંયા આગળ હવે કરે છે. અથવા કર્તાપણાનો પક્ષ સાધવાને, એટલે કે જીવને કર્તાપણું છે એવું સિદ્ધ કરવા માટે, એવું જણાવવા માટે, એટલે કર્તાપણાનો પક્ષ સાધવા માટે જો તું એમ માને કે મારો આત્મા પોતાના દ્રવ્ય રૂપ આત્માને કરે છે તો એવું જાણનારનો તારો એ મિથ્યા સ્વભાવ છે. અર્થાંત એમ જાણવું તે તારો મિથ્યા સ્વભાવ છે. અથવા મન્યસે મમ આત્મા આત્મન આત્મનમ કરોતી એતત જાનત તવ એષ મિથ્યા સ્વભાવ. અથવા કર્તાપણાનો પક્ષ સાધવાને, કર્તાપણાનો પક્ષ સાધવા માટે જો તું એમ માને કે મારો આત્મા પોતાના દ્રવ્યરૂપ આત્માને કરે છે, તો એવું જાણનારો તારો એ મિથ્યા સ્વભાવ છે. અર્થાત એમ જાણવું તે તારો મિથ્યા સ્વભાવ છે. કારણ કે સિદ્ધાંતમાં આત્માને નિત્ય અસંખ્યાત પ્રદેશી બતાવ્યો છે. યદ સમયે આત્મા નિત્ય અસંખ્ય પ્રદેશ દર્શિત, કારણ કે સિદ્ધાંતમાં આત્માને નિત્ય અસંખ્યાત પ્રદેશી બતાવ્યો છે તેનાથી તેને હીન અધિક કરી શકાતો નથી. આત્મા નિત્ય છે એમાં કઈ ફેરફાર થતો નથી, અસંખ્યાત પ્રદેશી છે તો જેટલા પ્રદેશ છે એમાં પણ કઈ ઓછા વધતું પણ થતું નથી, અનંત ગુણ સહિત છે તો એમાં પણ કઈ ફેરફાર થતો નથી. એટલે કહે છે કે સિદ્ધાંતમાં આત્માને નિત્ય અસંખ્યાત પ્રદેશી બતાવ્યો છે તેનાથી તેને હીન કે અધિક કરી શકાતો નથી. તતશ હીન અધિક જ કરતું ન અપી શક્ય તે કરી શકાતો નથી. વળી વિસ્તારથી પણ જીવનું જીવરૂપ નિશ્ચયથી લોક માત્ર જાણો, વિસ્તારથી. આપણે પ્રદેશના વિસ્તાર કરીએ ને, પ્રદેશનું સંકોચન થાય એની વાત અહીંયા લીધી છે કે વિસ્તરત જીવસ્ય જીવરૂપમ ખલુ લોકમાત્રમ જાનીહી. વિસ્તારથી પણ જીવનું જીવરૂપ નિશ્ચયથી લોક માત્ર જાણ, એટલે લોકાકાશ જેટલો પ્રદેશ, અસંખ્ય પ્રદેશી કયો, પણ લોકાકાશ જેટલો આત્મા છે એથી વધારે કે ઓછો થતો નથી એ આપણે સમજીએ છીએ, એ વાત અહીંયા લીધી છે. જેટલા પ્રદેશ લોકાકાશના છે એટલા જ પ્રદેશ દરેક આત્માના છે. તેનાથી શું તે હીન અથવા અધિક થાય છે? એટલે જેટલા પ્રદેશ છે એ પ્રદેશથી ઓછા અથવા વધારે એમ થાય છે? તત કિંસ હીન અધિક વા. તેનાથી જેટલા પ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશ લોકાકાશના છે એટલા જ પ્રદેશ આત્માના છે, તો એ પ્રમાણે આત્માના પ્રદેશ છે તો એમાંથી એ કઈ ઓછા કે વધારે થાય છે? નથી થતા. તો પછી આત્મા દ્રવ્યને, અર્થાત દ્રવ્યરૂપ આત્માને કઈ રીતે કરે, દ્રવ્યમ કથમ કરોતી, તો પછી આત્મા દ્રવ્યરૂપ ને કઈ રીતે કરે, દ્રવ્યને અર્થાત દ્રવ્યરૂપ આત્માને કઈ રીતે કરે છે? કેમ કે સિદ્ધાંત પ્રમાણે તો આત્મા એ નિત્ય છે, અસંખ્ય પ્રદેશી છે, અસંખ્ય ગુણનો સમૂહ છે, નિત્ય અસંખ્યાત પ્રદેશી આત્માને કયો છે, અને એમાં પછી હીન અધિક પણ કાંઈ થતું નથી. એટલે જે તે કહ્યું કે આત્મા આત્મ દ્રવ્યને કરે, તો એમાં પછી આત્મ દ્રવ્યને એ શું કરે? તો પછી આત્મા દ્રવ્યને, અર્થાત દ્રવ્યરૂપ આત્માને કઈ રીતે કરે છે? અથવા જો જ્ઞાયક ભાવ તો જ્ઞાન સ્વભાવે સ્થિત રહે છે એમ માનવામાં આવે, તો એમ પણ આત્મા પોતે પોતાના આત્માને કરતો નથી એમ ઠરે છે. અથ જ્ઞાયક ભાવ તું જ્ઞાન સ્વભાવે ન તિષ્ઠતી. અથવા જો જ્ઞાયક ભાવ તો જ્ઞાન સ્વભાવે સ્થિત રહે છે ઇતિ મતમ એમ માનવામાં આવે, તસ્માત અપી આત્મા સ્વયં આત્મન આત્મનમ તું ન કરોતી, તો એમ પણ આત્મા પોતે પોતાના આત્માને કરતો નથી. જ્ઞાયક સ્વભાવ છે તો જ્ઞાયક સ્વભાવે એ સ્થિત છે, જ્ઞાન સ્વભાવે સ્થિત રહે છે, તો જ્ઞાન સ્વભાવે જો આત્મા સ્થિત રહે છે તો પછી એ પોતે પોતાના આત્માને કંઈ કરતો નથી. બે રીતે અહીંયા આચાર્ય ભગવાને દલીલ પાછી કરીને સમજાવ્યું કે ભાઈ તારી જે માન્યતા જે છે કે આત્મા આત્માને કરે છે એમ કરી, અને તું જો વાત કરવા માંગે છે તો એમાં પણ આ રીતે આત્મા પોતે પોતાને કાંઈ કરતો નથી, આત્મા પોતે પોતાના આત્માને કરતો નથી એમ ઠરે છે. એટલે જે આત્માનું કરતા પણ સાધવા માટે જે વાત આ કરી, વિવક્ષા પલટીને બીજી રીતે વાત કરી, પહેલા તો એને કર્મને જ બધું કરે છે એમ, કર્મનું જ કરતા પણ કહ્યું, એટલે આત્મા આવ કરતા છે એમ બધી વાત કરી. જીવને જ્ઞાન પણ આત્મા કરે, ને અજ્ઞાન પણ આત્મા કરે, ને મિથ્યાત્વ પણ આત્મા કરે, અને સમ્યક્ત્વ પણ આત્મા કરે, ને ઊંઘાડે ને જગાડે ને બધું આત્મા કરે એમ કરી, એ બધું કર્મ કરે, સોરી, જીવને આ બધું કર્મ કરે. પહેલા તો એમ વાત કરી કે જીવને અજ્ઞાન ભાવે કરે કે જ્ઞાન ભાવે કરે કે મિથ્યાત્વના ભાવે કરે કે સુવાડે કે જગાડે કે સુખી કરે કે દુઃખી કરે કે બધું આપે, એ બધું કર્મ કરે છે એમ કરી, અને કર્મનું કરતા પણ હું ત્યાં કહ્યું કે કર્મ જ કરતા છે અને જીવ છે તે અકર્તા જ છે એમ પહેલા વાત કરી, અને પછીથી જીવના કરતાપણાની વાત લીધી. એટલે એ વિવક્ષાથી જયારે એમ વાત કરવામાં આવી કે જીવ છે તે આત્માને કરે, તો એ બંને દલીલ જે છે એ બંને ને અહીંયા આચાર્ય ભગવાને સમજાવી છે કે બંને દલીલ તારી કઈ રીતે છે ખોટી એ તને સમજાવીએ છીએ એમ કરી અને આ સમજ આપી છે. તો એ બંને વાતને અહીંયા આચાર્ય ભગવાને સમજાવી. અને એના પછી જે આત્મા બધું કરે એ પછી એક વાત બીજી એમ પણ લીધી કે અબ્રહ્મચર્ય જીવને છે જ નહીં અને જીવ ઘાત કરતો જ નથી, એ બધું પણ કર્મ કર્મનું જ કાર્ય છે, કર્મ કર્મને જ કરે છે, એ પણ વાત સાથે લીધી. તો આચાર્ય ભગવાને કહ્યું કે ભાઈ એ માન્યતા જો કોઈ મુનિની હોય તો એ સાંખ્યમતની માન્યતા છે, અને એ માન્યતામાં જિનેશ્વર ભગવાનની વાણી જે છે એની તો વિરાધના થાય છે. હવે આ બધું સમજાવતા અહીંયા કહે છે કે આ પ્રમાણે કર્મનો કરતા કર્મ જ માનવામાં આવે તો સ્યાદવાદ સાથે વિરોધ આવે છે. એટલે કે જે કર્મનો કરતા ત્યાં અબ્રહ્મચર્યની વાત કરી ત્યાં એમ કહ્યું કે એ કર્મ જ કર્મનો કરતા થાય છે, જે કાર્ય થાય છે એટલે કે પુરુષ વેદ ને સ્ત્રી વેદ ને એમાં એ પુરુષ વેદ અને સ્ત્રી વેદ એ કર્મની અભિલાષા જ છે અને કર્મ જ એનું કાર્ય કરે છે એટલે કર્મ જ એમાં કરતા માનવામાં આવ્યો. અને ઘાતમાં પણ એમ જ કહ્યું તો એ વાત માટે સ્યાદવાદથી એમાં જે વિરોધ આવે છે એ વાત સમજાવશે. હવે કહે છે કે આ પ્રમાણે કર્મનો કરતા કર્મ જ માનવામાં આવે તો સ્યાદવાદ સાથે વિરોધ આવે છે. માટે આત્માને અજ્ઞાન અવસ્થામાં કથનચિત પોતાના અજ્ઞાન ભાવરૂપ કર્મનો કરતા માનવો, જેથી સ્યાદવાદ સાથે વિરોધ આવતો નથી. હવે આ વાત આપણે સમજવાની છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એનો વિસ્તાર કરીને સમજાવે છે કે અહીં પૂર્વ પક્ષ આ પ્રમાણે છે. પૂર્વ પક્ષ એટલે જે પહેલી દલીલો બધી કરવામાં આવી એ આ પ્રમાણે કરવામાં આવી. એક પછી એક વસ્તુ આપણે બરાબર લેતા જઈએ. પહેલી વાત શું લીધી કે કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે. આત્મા અજ્ઞાન ભાવે થયો તો એ અજ્ઞાની કેમ થયો? તો કે કર્મે એને અજ્ઞાની કર્યો. કયા કર્મે અજ્ઞાની કર્યો? તો કે જ્ઞાનાવરણી કર્મે અજ્ઞાની કર્યું. હવે આ માન્યતા તો લગભગ જૈના આભાસી બધાની છે. તમે 1000 જૈનોને ભેગા કરી અને પૂછો, માત્ર એક જ પ્રશ્ન પૂછો કે આત્મા અજ્ઞાની છે શા માટે, તો બધા એમ જ કહેશે કે કર્મને કારણે, જ્ઞાનાવરણી કર્મને કારણે આત્મા અજ્ઞાની. એમાં લગભગ બધા જ એમ કહેશે, ભાગ્યે જ કોઈ કેવો હશે કે જે સાચી માન્યતા તમને જણાવે. મોટા ભાગનાની માન્યતા આ જ પ્રમાણે છે. જેમને આવા શાસ્ત્રોના અભ્યાસ નથી ને એમની બધાની માન્યતા આવી જ છે. એવી માન્યતા છે કે કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે. કર્મ શું? જડ. જડ કર્મ અને આત્મા ચેતન. હવે વિચાર કરીએ કે આ ચેતનને પેલું જડ એ કાંઈ કરી શકે? બે દ્રવ્ય જુદા. પેલું પૂદગળનો સમૂહ જે કર્મ છે એ તો એવા પ્રકારના કારણે રજકણોનો સ્કંધ છે, અને આ જીવ તો ચેતન છે. તો હવે ચેતનમાં પેલું જળ કાંઈક કરી દે, કેવી ઊંધી માન્યતા છે. કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની એટલે અજ્ઞાનની અનઉપપત્તિ છે. જ્ઞાનાવરણી કર્મનો ઉદય ન હોય તો એ અજ્ઞાન પણ હોય નહીં, અજ્ઞાનની અનુપપત્તિ છે. બોલો, આ રીતની માન્યતા વર્તે છે. બધાની જ આવી માન્યતા છે કે જ્ઞાનાવરણી કર્મના ઉદય વિના તેની એટલે અજ્ઞાનની અનુપપત્તિ છે. અરે ભાઈ, એ જ્ઞાનાવરણીય કર્મ જળ કર્મ, એનો ઉદય જળમાં આવ્યો ત્યાં પડ્યો ઉદય, અને આ ચેતન ભગવાન આત્મા એનાથી જુદો ભિન્ન, એને એ જ્ઞાનાવરણીય કર્મ અજ્ઞાની કેવી રીતે કરે? એ કરે જ નહીં. એ માન્યતા ભૂલભરેલી છે. જીવ પોતે અજ્ઞાન ભાવે થાય છે ત્યારે એમ કહેવાય કે સામે એવા જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત છે. જ્ઞાનાવરણીય કર્મ છે એ નિમિત્ત તરીકે છે, અને જીવ પોતે અજ્ઞાન ભાવે થાય છે. સાચી વાત તો આ છે. અહીંયા શું વાત લઈને બેઠા છે બધા? કે આ કર્મ જ બધું કરે, કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના અજ્ઞાનની અનુપપત્તિ છે. કર્મ જ આત્માને જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે. એટલે જ્ઞાનાવરણીય કર્મ જે છે એનો ક્ષયોપશમ થાય ત્યારે એ જ્ઞાની થાય. આત્માને જ્ઞાની કોણ કરે? તો કે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ, એટલે કર્મ જે છે એના કંટ્રોલમાં છે. જીવને જ્ઞાન થવું એ બધું કોના કાબુમાં છે? કર્મના કાબુમાં છે. કર્મ બધું એ કંટ્રોલ કરે, આવી વાત થઈ. આ તો જ્ઞાનાવર્ણીય કર્મ જાય નહીં ત્યાં સુધી તમારું અજ્ઞાન જાય નહીં, આવી જ માન્યતા વર્તે છે. બધા આમ જ કે છે. કર્મ વિશેની વાતમાં જેમણે જેમણે કર્મ વિશે બધા બહુ લખાણો લખ્યા છે ને આપણા વર્તમાનની અંદર, એ બધા આવી વાતને જ મુખ્યતાથી લીધી છે. બસ આ જ વાત કરી છે નિમિત્તના કથનને સમજાવીને. એ બધી સ્લાઇડ્સ બધી ઘણી બધી ઘણા લોકોએ બનાવીને બધું લખી નાખ્યું છે. શાસ્ત્રોનો અભ્યાસ મળે નહીં અને આમ નામ જ્યાં ત્યાંથી બધું ભેગું કરેલું લઈ અને તમે કહેવા ધારો તો પછી આમ જ થાય. ભાઈ, ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ હોય ને તે છતાં પણ સ્વતંત્ર રીતે કાંઈ પણ લખતા પહેલા વિચાર કરવો કે આપણે કયા શાસ્ત્રના આધારે આ વાત લખીએ છીએ. આમના આમ બીજાને માટે લખાણ લખવું એ એક વાત છે, અને માત્ર વાતમાં કોઈકને સમજાવતા હોય એ બીજી વાત છે. પણ જ્યારે લખાણ લખીને આપણે મૂકીએ છીએ ત્યારે તો આપણી જવાબદારી ઘણી વધી જાય છે. એમ ગમે તેમ મૂકી દઈએ એ વાત બરાબર નથી. જીનવાણીની વિરુદ્ધમાં કાંઈ પણ લખાઈ જાય તો પછી મોટું મિથ્યાત્વ થશે. ગૃહિત મિથ્યાત્વને કારણે ભાઈ ભવના ભ્રમણ કરવા પડશે, અનંત ભવ થશે. એટલે એમ સમજ્યા વગર લખી નાખીએ કર્મ સંબંધી ગમે તેમ ઉપદેશ આપીએ અને ખાસ તો લખાણ કરીએ અને પુસ્તકો બહાર પાડીએ ત્યારે જરાક વિચાર કરવો જોઈએ કે ભાઈ શાસ્ત્રમાં ખરેખર શું વાત છે. આપણે શાસ્ત્રને બરાબર સમજ્યા છીએ કે નથી સમજ્યા, બધો ખૂબ સર્વતરફથી વિચાર કરવો જોઈએ. એમ ગમે તેમ લખીને નખાય, ગમે તેમ સ્લાઇડ બનાવીએ અને ગમે તેમ છોકરાઓને શીખવાડી દઈએ, આ બધું યોગ્ય નથી. પાઠશાળાઓમાં પણ આ બધું જે ભણાવવામાં આવે છે કર્મને કારણે આમ થાય છે એમ થાય, આ ઠીક નથી. પોતે સમજ્યા જ નથી એવા ટીચરો અત્યારે પાઠશાળાઓમાં જે ભણાવી રહ્યા છે એ વાત બરાબર નથી. પહેલા તો એમને પોતે સાચું સમજવાની જરૂર છે. એમ જૈના પ્રોગ્રામ બનાવે એમ ન ચાલે ભાઈ. જૈનામાં જે બેઠા છે એ તો ક્યારેય કોઈ સ્વાધ્યાયમાં જતા નથી, એવા શાસ્ત્રના મોટા અભ્યાસીઓ પણ નથી. એ વહીવટ કરતા છે. વહીવટ કરતાઓ શું ભણાવવું એ નક્કી કરે એ વાત બરાબર નથી. નાની પાસેથી એ વાત લેવી જોઈએ કે આ રીતે ભણાવાય કે ન ભણાવાય. નાની જે મહાપુરુષોએ જે વાત કરી છે એ વાતની સાથે સરખામણી કરી અને જ્ઞાની જે છે એ સમજાવે કે ના આ રીતે સમજાવવું જોઈએ. અત્યારે તો વર્તમાનમાં એ જ ચાલ્યું છે, શુભ દ્વારા ધર્મ થાય અને પાછા એમ પણ કે અત્યારે પહેલા છોકરાઓને એવું જ શીખવાડવાનું. આ બધી શું વાત છે? ઊંધી વાત પહેલા શીખવાડવી ને પછી વળી સાચું ક્યાં શીખવાડવાનું? પહેલેથી સાચું શીખવાડ ને ભાઈ, પહેલેથી સીધો એકડો શીખવાડ ને. ઊંધો એકડો શીખવાડીને પછી સીધો કરવા જઈશ? ઠીક નથી, વાત બરાબર નથી. અહીંયા કહે છે કે કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની અનઉપપત્તિ છે. એટલે અજ્ઞાનની અનુપત્તિ છે અને એ જ રીતે અજ્ઞાન જાય છે. કઈ રીતે? તો કહે છે કે આત્માને જ્ઞાની પણ કર્મ જ કરે છે. કર્મ જ આત્માને જ્ઞાની કરે છે કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોક્ષમ વિના તેની અનુપત્તિ છે. આ માન્યતા અજ્ઞાનીની છે, આ ખોટી માન્યતા છે, આ સાચી માન્યતા નથી. એ જ્ઞાનાવરણીય કર્મ તો નિમિત્ત છે અને જીવ પોતે જ્ઞાન ભાવે કે અજ્ઞાન ભાવે થાય છે. આગળ બીજા કર્મની વાત લે છે. આ તો જ્ઞાનાવરણીની વાત લીધી, હવે આગળ બીજાની પણ વાત લે છે. કે છે કે કર્મ જ સુવાડે છે કારણ કે નિંદ્રા નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે. દર્શનાવરણીય કર્મની વાત લીધી છે, એમાં આવે છે ને નિંદ્રા, નિંદ્રા નિંદ્રાને, એટલે એ વાત અહીંયા લીધી છે કે એ કર્મના ઉદયને કારણે એને નિંદ્રા હોય છે. એટલે કે કર્મ જ સુવાડે છે કારણ કે નિંદ્રા નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે. કર્મ જ જગાડે છે કારણ કે નિંદ્રા નામના કર્મના ક્ષયોક્ષમ વિના તેની અનુપપત્તિ છે. એટલે એ જ જગાડે છે અને એ જ સુવાડે છે. નિંદ્રા નિંદ્રા નિંદ્રા, પ્રચલા પ્રચલા પ્રચલા, એ બધા જે આવે છે ને એ દર્શનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિઓ છે ને, તો એ વાત અહીંયા લીધી છે કે એ કર્મની પ્રકૃતિ છે ત્યારે જીવ નિંદ્રામાં છે અને એ કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષયોક્ષમ થાય છે તો એ જાગે છે. કે છે કે કર્મ જ સુખી કરે છે, કારણ કે સાતા વેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનઉપપત્તિ છે. અને કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અસાતા વેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનઉપપત્તિ છે. બધી જગ્યાએ કર્મની જ વાત લીધી છે. જળ કર્મ બધું કરે છે, જળ કર્મના ઉદય છે તો એની અસર આમ છે, અને એનો ક્ષયોપશમ થાય છે તો એની અસર ઉલટી આવે. એટલે જીવને એ પ્રમાણે થાય. સાતા વેદનીય નામના કર્મનો ઉદય હોય તો જ એને સાતા સુખ થાય, અને અસાતા વેદની એક નામના કર્મનો ઉદય હોય તો એને અસાતા થાય, દુઃખ થાય. આ જળ કર્મ એ જીવને સાતા ને અસાતા કેવી રીતે પહોંચાડે? આગળ પણ કહે છે કે કર્મ જ, એટલે અહીંયા આ ત્રીજી વાત લીધી, નાના વર્ણીયને લીધી, દસના વર્ણીયને લીધી, વેદનીયને લીધી, અને હવે એના પછી એ મોહનીય કર્મની વાત લે છે. એટલે કહે છે કે કર્મ જ મિથ્યા દ્રષ્ટિ કરે છે, કારણ કે મિથ્યાત્વ કર્મના ઉદય વિના તેની અનઉપપત્તિ છે. એટલે મિથ્યાત્વ કર્મનો ઉદય છે એટલે જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે, અને એ મિથ્યાત્વ કર્મ જે છે એનો ક્ષયોપશમ થતા એ પછી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ખરેખર તો શું છે, જીવને સમ્યક્ત્વ થાય ત્યારે પછી એ વખતે પેલા મિથ્યાત્વની પ્રકૃતિ જે છે એના ક્ષયોક્ષમ થાય છે. વસ્તુનું સ્વરૂપ આમ છે, અને આ તો ઊંધું કે છે. અહીંયા તો ઊંધું કે છે કે કર્મ બધું કરે છે, કર્મને કારણે મિથ્યાત્વ કર્મના ઉદયને કારણે એને મિથ્યાત્વ થાય છે. એ જ રીતે દર્શન મોહનીની વાત કરી, પછી ચારિત્ર મોહનીની વાત કરી છે કે કર્મ જ અસંયમી કરે છે, કારણ કે ચારિત્ર મોહ નામના કર્મના ઉદય વિના તેની અનઉપપત્તિ છે. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે એટલે જીવ અસંયમી છે, એને ચારિત્ર નથી. આગળ કહે છે, કર્મ જ ઉર્ધ્વ લોકમાં, અધો લોકમાં અને તિરિંક લોકમાં ભમાવે છે. આ ગતિ થાય છે ને, એમાં એ ઉર્ધ્વ લોકમાં જાય, અધો લોકમાં જાય, એટલે દેવ થાય કે નારકી થાય કે તિરિંચમાં જાય કે મનુષ્યમાં જાય, આ બધું જે થાય છે ને, જુદી જુદી ગતિમાં જાય છે ને, તો એ કર્મને કારણે જાય છે. કર્મ એને લઈ જાય છે, એ ગતિમાં જ્યાં લઈ જાય છે એ પણ કર્મ જ લઈ જાય છે. એટલે એને જે એમ કે ભાવ કર્મ કર્યા છે ને, પછી એની ગતિ જે થાય છે ને, તો પછી ગતિમાં ત્યાં લઈ જનારું પણ એ કર્મ જ છે. કર્મ જ ઉર્ધ્વ લોકમાં, અધો લોકમાં અને તિરિંચ લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના તેની અનઉપપત્તિ છે. બીજું પણ જે કાંઈ પણ જેટલું શુભ અશુભ છે તે બધું કર્મ જ કરે છે, કારણ કે પ્રશસ્ત અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનઉપપત્તિ છે. એટલે શુભ અશુભ બધું કર્મ જ કરે છે, એ રીતે બધું સ્વતંત્રપણે કર્મ જ કરે છે. સ્વતંત્રપણે કર્મ જ કરે છે એટલે કે જીવ એમાં કાંઈ કરતો નથી, કર્મ જ બધું કરે છે. સ્વતંત્રપણે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, બધું આપે એ પણ કર્મ જ આપે, કર્મને કારણે મળે અને કર્મને કારણે જાય, કર્મ જ હરી લે છે. તેથી અમે એમ નિશ્ચય કરીએ છીએ કે સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે, જીવ કાંઈ કરતો નથી, વસુ બધું કર્મ જ કરે છે એમ અમે નિશ્ચય કરીએ છીએ. હજી બીજી વાત પણ સાથે લીધી છે જી, અને વળી શ્રુતિ એટલે ભગવાનની વાણી, શાસ્ત્ર શ્રુત એ પણ એ જ અર્થને કહે છે. કયા અર્થને કહે છે? કે શ્રુતમાં જે વાત આવી છે એ પ્રમાણે, એમ કે પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે, એ શ્રુતના વાક્યથી એમ ખ્યાલમાં આવે છે કે કર્મને કર્મની અભિલાષા છે. એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન વડે જીવને એ અબ્રહ્મચર્ય છે
કે જીવો બ્રહ્મચર્યનો કરતા છે એમ નક્કી થતું નથી એ વાતનો તો નિષેધ થઈ જાય છે. કર્મ જ એ કરે છે. પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે. એટલે કોને અભિલાષા કરી? તો કે પુરુષવેદ નામના કર્મે. એ કર્મ એવી અભિલાષા કરે છે. પુરુષવેદ નામનું કર્મ છે એ સ્ત્રીની અભિલાષા કરે છે, અને સ્ત્રીવેદ નામનું કર્મ છે એ પુરુષની અભિલાષા કરે છે. એટલે એ કર્મ કરે છે. એટલે એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષા છે એમ નક્કી કર્યું પહેલા તો. એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષા છે, અને એટલે કે કર્મને કર્મની અભિલાષાના કર્તાપણાનું સમર્થન થયું. કર્મને કર્મની અભિલાષાનું કર્તાપણું છે એમ પહેલા તો કહ્યું. અને એવું થતા એવા કર્મને કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન દ્વારા જીવને પછી એમાં કાંઈ કરવાપણું ન રહ્યું, એટલે જીવને અબ્રહ્મચર્યનું કર્તાપણું નથી. જીવ અબ્રહ્મચર્ય થાય છે એનો એ કરતા થતો નથી, કેમ કે એ તો પેલા કર્મ દ્વારા જ થાય છે. એટલે જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો નિષેધ થાય છે. એ રીતે હણવાની વાતમાં પણ લીધું, તથા જે પરને હણે છે, બીજાને હણે છે, બીજાનો ઘાત કરે છે, અને જે પરથી બીજા દ્વારા હણાય છે તે પરઘાત કર્મ છે. એ પરઘાત કર્મ છે. હવે આ વાત નો અહીંયા આ લોકોએ કેવો અર્થ કર્યો છે અજ્ઞાનીઓ? એ કહે છે કે જે પરને હણે છે અને પરથી હણાય છે તે પરઘાત કર્મ છે. એ શ્રુત છે, એ વાક્ય શ્રુતનું છે. તો એ વાક્યથી અમને શું લાગે છે? કે છે કે એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું થાય છે એવું અમે સમજ્યા. આ અજ્ઞાનીઓ સમજ્યા, અજ્ઞાનીઓની વાત છે. શું કે છે? કે પરને હણે અને પરને જે ઘાત થાય છે એ પરઘાત કર્મ છે. એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે. જીવ પરનો ઘાત કરે છે એનો નિષેધ થઈ જાય છે. આ જે વાત કરી એ પ્રમાણે. પણ ભાઈ, એ વાત જે કરી છે તો કઈ અપેક્ષા એને કઈ રીતે વાત કરવામાં આવી છે એ તો સમજ. એ તો કહેવાનો આશય તો એવો છે કે જ્યારે જીવને કોઈને મારવાનો ભાવ આવ્યો તો એ જીવનો ભાવ છે, પણ એ જીવ કાંઈ પરને મારે છે, મારી શકે છે એમ નથી એમ શાસ્ત્રમાં વાત કરી છે. અને જે મરે છે ત્યાં તો એ કર્મનો એવો ઉદય છે, એટલે એ મરનારને એ શરીર સાથેનો સંબંધ છૂટવાનો છે જીવને, એટલે એમ થાય છે. એ વાત ત્યાં સમજાવી છે. એટલે આ જીવને ખરેખર તો એ પેલાને મારવાનું થતું નથી એમ સમજાવવું છે, કેમ કે એ તો ભાવ માત્ર કરે છે. મારવાનો એને ભાવ કર્યો, અને એ મારવાના ભાવથી પેલાને કંઈ થઈ જાય છે એમ નથી. ભલે એ ક્રિયા કરતો હોય, બધું કરતો હોય, તે છતાંય એ તો જીવ તો શું કરી શકે છે? જીવ કાંઈ ક્રિયા કરી શકતો નથી. એ ક્રિયા થઈ એ પણ શરીરની થઈ. મારવાની ક્રિયા કરે એ વખતે મારવાનો ભાવ પણ હોય તો એ બધું કોણ કરે? મારવાનો ભાવ કરે એ જીવ કરે, અને એ મારવાના ભાવની સાથે જે શરીરની ક્રિયા મારવા રૂપે થાય એ તો જડનું કામ છે. એને કાંઈ જીવ કરતો નથી, અને પેલો મરી જાય એને પણ કાંઈ જીવ કરતો નથી. એ વાત ત્યાં સમજાવી છે. એટલે એ વાત એ રીતે લેવામાં આવી. તો આ ઊંધું લઈને બેઠા છે કે જો એ તો કહ્યું જ છે કે ભાઈ જીવ એને મારતો નથી, હણતો નથી, એ જ રીતે કોઈ પણ જીવ બીજાથી હણાતો નથી. એટલે એ તો બધું કર્મનું કામ છે, એટલે પરઘાત કર્મ છે એ કરે છે. એટલે એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે. એટલે જીવ ઘાતનો કરતા નથી ભાઈ, એમ નથી. જીવને જે વિભાવ ભાવ થયો, મારવાનો ભાવ થયો, એ ભાવનો કરતા જીવ અજ્ઞાન અવસ્થામાં છે. પણ આ તો સમજે તો સમજાય ને, સમજવું હોય તો સમજાય ને. ગુરુદેવ આ બધું વિસ્તારથી પછી બહુ સરસ રીતે સમજાવે છે. એટલે આ જે 13 ગાથાઓ છે એનો સ્વાધ્યાય ગુરુદેવે જે રીતે કરાયો છે ઘણો સહેલો છે. બધાને શાંતિથી સમજે તો મગજમાં બધી વાત જેમ છે તેમ સ્પષ્ટ થઈ જાય એવો છે. અત્યારે આપણે અહીંયા આ ટીકાને સમજી રહ્યા છીએ, પણ આનો ઘણો વિસ્તાર ગુરુદેવે એક પછી એક સરસ રીતે કર્યો છે. અહીંયા કહે છે આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ જે અબ્રહ્મચર્યની અને આ પરના ઘાતની વાત કરી તો કે છે કે અને એ રીતે અબ્રહ્મચર્યના તથા ઘાતના કરતાપણાનો નિષેધ કર્યો. કોને? જીવને. જીવને એ રીતે અબ્રહ્મચર્ય નું કરતાપણું અને ઘાતનું કરતાપણું નથી એમ કહ્યું. એટલે કે છે કે અને એ રીતે અબ્રહ્મચર્યના તથા ઘાતના કરતાપણાના નિષેધ દ્વારા જીવનું સર્વથા જ અકર્તાપણું જણાવે છે. આ કોની માન્યતા છે? બધી એ અજ્ઞાનીની માન્યતા છે. હવે એના પછીથી આચાર્ય ભગવાન સાચું શું છે એ વાત સમજાવે છે. એટલે એમની માન્યતા કઈ રીતે ખોટી છે એ વાતને હવે આગળ સમજાવે છે. તો પહેલા અહીંયા કહે છે કે આ પ્રમાણે આવા સાંખ્ય મતને પોતાની પ્રજ્ઞા એટલે બુદ્ધિ, આ પ્રમાણે આવા સાંખ્ય મતને પોતાની બુદ્ધિના અપરાધથી સૂત્રના અર્થને નહીં જાણનારા કેટલાક શ્રમણ આભાસો. શું શ્રમણ આભાસ કયા છે? શ્રમણ નથી કયા. શ્રમણ આભાસ એટલે શું? મુનિના ગુણો નહીં હોવા છતાં પોતાને મુનિ કેવડાવે એ શ્રમણ આભાસ કહેવાય. પોતાનામાં મુનિના ગુણો નથી. મુનિ તો સાતમા છઠ્ઠે ગુણસ્થાને હોય એ મુનિ છે. એટલે કે છે કે એ શ્રમણ આભાસો એ રીતે પ્રરૂપે છે. આ પ્રમાણે આવા સાંખ્ય મતને પોતાની પ્રજ્ઞા એટલે પોતાની બુદ્ધિના અપરાધથી સૂત્રના અર્થને નહીં જાણનારા. જો સૂત્રના અર્થને નથી જાણતા એ તો એમનો પોતાનો અપરાધ છે, પોતાની બુદ્ધિનો અપરાધ છે. એટલે પોતાની પ્રજ્ઞાના અપરાધથી કહ્યું એટલે એમની એવી ઊંધી બુદ્ધિ થઈ છે. એટલે એ સૂત્રના અર્થને જેમ છે તેમ જાણતા નથી. એવા શ્રમણ આભાસો એ રીતે પ્રરૂપણા કરે છે, સાંખ્ય મતની જેમ પ્રરૂપણા કરે છે. તેમની એકાંતે પ્રકૃતિના કરતાપણાની માન્યતા, એમની માન્યતા કેવી છે કે કર્મની પ્રકૃતિ છે એ જ બધું કરે છે. એકાંતે પ્રકૃતિના કરતાપણાની માન્યતા, એકાંતે બસ બીજું કોઈ કરતું નથી, કર્મ જ બધું કરે છે. કર્મ જ સુખી કરે ને કર્મ જ દુઃખી કરે ને કર્મ જ બધું આપે ને કર્મ જ બધું વણી લે ને બધું કર્મ જ કરે છે. એટલે સુધી કે આ ઘાત થાય એમાં પણ કર્મ કર્મને કરે છે અને અબ્રહ્મચર્ય થાય એમાં પણ કર્મ કર્મને કરે છે એમ કરી એને બધું કર્મનું જ મૂકી દીધું. એકાંતે કર્મની પ્રકૃતિનું જ કરતાપણું એવું એમણે માન્યું છે. એકાંતે કર્મની પ્રકૃતિના કરતાપણાની એ માન્યતા લઈને બેઠા છે અને કર્મની પ્રકૃતિ બધું કરે છે. અને પછી જીવ, તો કે જીવ કાંઈ કરતો નથી એમાં પણ એકાંતે જીવનું અકર્તાપણ સાથે માની લીધું છે. કેમ કે બધું કર્મની પ્રકૃતિ કરે તો પછી જીવને ક્યાં કાંઈ કરવા પણ રહ્યું. એટલે એમાં એ વાત સાથે એમની આવી જાય છે. એટલે કહે છે કે આ પ્રમાણે આવા સાંખ્ય મતને પોતાની પ્રજ્ઞાના અપરાધથી સૂત્રના અર્થને નહીં જાણનારા કેટલાક શ્રમણ આભાસો પ્રરૂપે છે અને તેમની એકાંતે પ્રકૃતિના કરતાપણાની માન્યતાથી સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું આવી પડે છે. તેથી જીવ કરતા છે એવી જે શ્રુતિ તેનો ખૂબ ટાળવો અશક્ય થાય છે. એટલે આ માન્યતા ઊંધી માન્યતા લઈને બેઠા છે કે કર્મ જ બધું કરે છે તેથી જીવ અકર્તા ઠરે છે. એકાંતે જીવ અકર્તા ઠરે છે અને કર્મ જ કરતા ઠરે છે એવું જયારે એ લઈને બેઠા છે તો પછી જે શ્રુતમાં વાત આવી છે કે જીવ કથંચિત કરતા પણ છે એવી જે શ્રુતિ, એવી જે જીનવાણીમાં આવેલી વાત એ તો પછી રહેતી નથી, એની તો વિરાધના થાય છે. કે એવી જે શ્રુતિ છે એનો કોપ ટાળવો અશક્ય થાય છે, અર્થાત ભગવાનની એવી વાણીની એ વિરાધના થાય છે. વળી કર્મ આત્માના અજ્ઞાન આદિ સર્વભાવોને કે જેઓ પર્યાયરૂપ છે તેમને કરે છે અને આત્મા તો આત્માને જ એકને દ્રવ્ય રૂપે કરે છે માટે જીવ કરતા થાય છે એ રીતે સ્તુતિનો કોપ થતો નથી. હવે પછી આ વાત કરી એટલે એમણે બીજી વાત લીધી કે કર્મ આત્માના અજ્ઞાન આદિ સર્વભાવોને કે જેઓ પર્યાય રૂપ છે એમને કરે છે. કર્મ આત્માના આ બધા અજ્ઞાન આદિ ભાવ બધા જે કહે જે પર્યાય રૂપ છે એને કરે છે, અને આત્મા તો આત્માને એકને દ્રવ્ય રૂપને કરે છે. એટલે પછી એ જીનવાણીની વિરાધના થતી નથી એવો એમનો અભિપ્રાય થયો. તો કે છે કે એ અભિપ્રાય પણ ભાઈ તારો ખોટો છે, અને એ અભિપ્રાય મિથ્યા છે એ વાત આપણે હવે આવતી વખતે સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમ પદ તેવર તે જયતે પ્રણમ પદ તેવર તે